એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપણે બધા આઇઝેક ન્યૂટનને એક જ રીતે ઓળખીએ છીએ, વિજ્ઞાનના પિતા, તર્કના બાદશાહ, પેલી સફરજનની પ્રખ્યાત વાર્તા, ગુરુત્વાકર્ષણના નિયમો. આ બધું આપણને સ્કૂલમાં શીખવવામાં આવ્યું છે. પણ શું આખી વાત આટલી જ છે? શું આખી સ્ટોરી આટલી સિમ્પલ છે? કે પછી આ તો ફક્ત મતલબ જ ફિલ્મનું ટ્રેલર હતું અને આખી ફિલ્મ કંઈક અલગ જ છે?
આ જ સવાલ બધી વાતનો પાયો છે. કારણ કે વાસ્તવિકતા એ છે કે આપણે જે ન્યૂટનને ઓળખીએ છીએ એ તો એમની સાચી ઓળખનો એક નાનકડો, બહુ જ નાનકડો અંશ છે.
આજે આપણે રો બિલીફના પુસ્તક ન્યૂટન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર આધારિત સ્ત્રોતોની ઊંડાણમાં ચર્ચા કરીશું. અને ઇલિફનો સંશોધન આપણને એક એવા ન્યૂટન સાથે પરિચય કરાવે છે જેમના માટે વિજ્ઞાન, ધર્મ અને પેલી રસાયણ વિદ્યા એટલે કે એલ્કેમી
હા,
એ કોઈ અલગ અલગ ખાના નહોતા.
બિલકુલ નહીં,
પણ એક જ પરમ સત્યને સમજવાના અલગ અલગ રસ્તા હતા.
જ્યાં જીવન ચરિત્રકારો પાસે નહોતી, કારણ કે ન્યૂટન પર તો હજારો પુસ્તકો લખાયા છે.
એ જ તો મુદ્દો છે. રોબ ઇલિફ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી, એ ધ ન્યૂટન પ્રોજેક્ટના એડિટર છે.
ઓકે.
આ પ્રોજેક્ટનું કામ ન્યૂટનના બધા જ લેખાણોને ડિજિટાઇઝ કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનું છે. આના કારણે ઇલિફને ન્યૂટનના લાખો શબ્દોના એવા ખાનગી દસ્તાવેજોનો અભ્યાસ કરવાની તક મળી જે ધર્મશાસ્ત્ર અને રસાયણ વિદ્યા પર હતા. આ એ લખાણો છે જે સદીઓ સુધી છુપાયેલા રહ્યા હતા.
એટલે બીજા ઇતિહાસકારોએ એને અવગણી દીધા હતા એમ?
હા, બિલકુલ. કાં તો છુપાયેલા રહ્યા, અથવા તો બીજાઓએ તેને ન્યૂટનની ભૂલ કે પછી ગાંઠ પણ ગણીને બાજુ પર મૂકી દીધા હતા. ઇલિફ આ બધા ટુકડાઓને જોડીને ન્યૂટનનું એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે.
સરું, તો ચાલો શરૂ કરીએ એ ન્યૂટનથી જેમને દુનિયા ઓળખે છે, એમના પ્રારંભિક જીવન અને ખાસ કરીને એ ચમત્કારિક વર્ષથી જ્યારે લંડનમાં પ્લેગ ફેલાયો હતો અને એ પોતાના ગામ પાછા ફર્યા હતા. કહેવાય છે કે એ એક બે વર્ષમાં જ એમણે આધુનિક વિજ્ઞાનનો પાયો નાખી દીધો હતો.
બિલકુલ. 1665-66 નો સમય, એ માંડ 20-22 વર્ષના હતા. અને એ જ સમયગાળામાં એમણે કેલ્ક્યુલસની શોધ કરી, પ્રકાશ અને રંગોના સિદ્ધાંતો પર ક્રાંતિકારી પ્રયોગો કર્યા.
અને ગુરુત્વાકર્ષણનો વિચાર પણ ત્યારે જ આવ્યો.
હા, આ બધું જ એમના બે મહાન ગ્રંથોમાં પરિણમ્યું, પ્રિન્સિપિયા મેથેમેટિકા અને ઓપ્ટિક્સ. પ્રિન્સિપિયા એ માત્ર એક પુસ્તક નહોતું, એક બૌદ્ધિક ધમાકો હતો. એણે પહેલીવાર સાબિત કર્યું કે પૃથ્વી પર પડતું પેલું સફરજન અને આકાશમાં ફરતા ગ્રહો
એક જ નિયમથી ચાલે છે.
બરાબર, એક જ ગણિતીય નિયમોથી બંધાયેલા છે. આ વિચારે તો સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેની સદીઓ જૂની દિવાલ જ તોડી પાડી.
અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ પુસ્તક કદાચ ક્યારેય છપાયું જ ન હોત જો એમના મિત્ર એડમંડ હેલીએ જીદ ન કર્યો હોત.
સાવ સાચી વાત. ન્યૂટન પોતાના કામને લઈને અત્યંત ગુપ્ત અને સંકોચી સ્વભાવના હતા. એ તો ખગોળશાસ્ત્રી એડમંડ હેલી હતા જેમણે ન્યૂટનને આ પુસ્તક લખવા માટે મનાવ્યા. એટલું જ નહીં, પણ પોતાના ખર્ચે તેને પ્રકાશિત પણ કરાવ્યું.
નહીંતર એ બધું જ્ઞાન કદાચ ન્યૂટનના ડ્રોઅરમાં જ રહી જાત.
કદાચ. તો પ્રિન્સિપિયા હતું બ્રહ્માંડનું ગણિતીય વર્ણન, પણ એમનું બીજું પુસ્તક ઓપ્ટિક્સ એ કંઈક અલગ હતું.
કઈ રીતે અલગ હતું?
જો ઓપ્ટિક્સ વધુ પ્રાયોગિક હતું, પણ એની અસલી મજા એના છેલ્લા વિભાગમાં છે, જેનું નામ છે પ્રશ્નો અથવા તો ક્યુરીઝ.
એટલે ત્યાં એ જવાબ નથી આપતા પણ સવાલ પૂછે છે.
બરાબર. એ સિદ્ધાંતો નથી આપતા પણ સવાલો પૂછે છે. એ એવા અદ્રશ્ય સક્રિય બળો વિશે પૂછે છે જે પદાર્થોને એકબીજા સાથે જોડે છે, રાસાયણિક પ્રતિક્રિયાઓ કરાવે છે. અને તેઓ સ્પષ્ટપણે માને છે કે આ બળો કોઈ યાંત્રિક નિયમનું પરિણામ નથી, પણ
સીધા ઈશ્વર દ્વારા સંચાલિત છે.
હા, આ વિચાર એ ઘડિયાળની જેમ ચાલતા બ્રહ્માંડના વિચારથી તદ્દન વિપરીત છે.
એટલે કે એવો વિચાર કે ઈશ્વરે બ્રહ્માંડ બનાવીને તેને બસ એના હાલ પર છોડી દીધું છે, એ ન્યૂટનને મંજૂર નહોતો. એમના મતે ઈશ્વર બ્રહ્માંડમાં સતત સક્રિય હતા. અને આ જ વિચાર કદાચ આપણને એમના એ કામ તરફ દોરી જાય છે જેના પર એમણે વિજ્ઞાન કરતાં પણ વધુ સમય આપ્યો હતો, ધર્મ અને રસાયણ વિદ્યા.
તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ છે ન્યૂટનનું ગુપ્ત વિશ્વ અને એના બે મુખ્ય આધારસ્તંભ હતા.
કયા કયા?
પહેલું હતું ધર્મશાસ્ત્ર. ન્યૂટન ગુપ્ત રીતે એન્ટી ટ્રિનિટેરિયન હતા.
એન્ટી ટ્રિનિટેરિયન મતલબ કે?
મતલબ કે એ પવિત્ર ટ્રિનિટી, પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સિદ્ધાંતને માનતા ન હતા. એ માનતા હતા કે આ સિદ્ધાંત 4th century ચર્ચ દ્વારા રાજકીય કારણોસર ઉમેરવામાં આવેલો એક મોટો ભ્રષ્ટાચાર છે.
એક મિનિટ, આ તો ખૂબ જ ગંભીર વાત કહેવાય, ખાસ કરીને એ સમયમાં. જો આ વાત બહાર આવી જાત તો શું થાત?
તો એમની કેમ્બ્રિજ યુનિવર્સિટીની પ્રોફેસરની નોકરી જતી રહેત, એમને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવત અને કદાચ એમના પર ધર્મદ્રોહનો કેસ પણ ચાલી શકત.
બાપરે!
હા, એમના માટે ઈસુને ભગવાન માનવા એ મૂર્તિ પૂજા જેવું હતું, એકેશ્વરવાદનું અપમાન. અને આ સાબિત કરવા માટે એમણે હજારો પાના લખ્યા, બાઇબલ અને જૂના ધાર્મિક ગ્રંથોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું, પણ આ બધું અત્યંત ગુપ્ત રીતે.
આ તો ખરેખર ચોંકાવનારું છે. અને બીજો આધારસ્તંભ તમે કહ્યો, રસાયણ વિદ્યા, એલ્કેમી, શું એ ખરેખર પેલું સીસામાંથી સોનું બનાવવા માંગતા હતા જેવું ફિલ્મોમાં બતાવાય છે?
ના ના, સામાન્ય લોકો એલ્કેમીને એ જ રીતે જુએ છે, પણ ન્યૂટનનો હેતુ સોનું બનાવીને ધનવાન બનવાનો નહોતો. એમના માટે રસાયણ વિદ્યા એ પદાર્થમાં છુપાયેલા સક્રિય સિદ્ધાંતો અને ઈશ્વરની સર્જન પ્રક્રિયાને સમજવાનો એક આધ્યાત્મિક અને સાથે સાથે પ્રાયોગિક માર્ગ હતો.
સક્રિય સિદ્ધાંતો એટલે શું?
એ માનતા હતા કે પદાર્થ નિર્જીવ નથી, પણ એમાં એક પ્રકારની જીવંત શક્તિ છે, એક વનસ્પતિ આત્મા જેવું કંઈક, જે તેને ગતિ અને પરિવર્તન આપે છે. આ શોધ ભૌતિક અને આધ્યાત્મિક જગતને જોડવાનો એક પ્રયાસ હતો.
પણ આ વાત ગળે કડવી થોડી અઘરી છે. એક તરફ એ વ્યક્તિ છે જે શુદ્ધ ગણિત અને તર્કથી બ્રહ્માંડના નિયમો સ્થાપિત કરે છે, અને બીજી તરફ એ જ વ્યક્તિ આવી ગુપ્ત ધાર્મિક માન્યતાઓ અને રસાયણ વિદ્યામાં આટલો ઊંડો રસ ધરાવે છે. મોટાભાગના લોકો તો આને વિરોધાભાસ જ કહેશે.
અને આ જેલિફના સંશોધનનો કેન્દ્રીય વિચાર છે કે ન્યૂટન માટે આ કોઈ વિરોધાભાસ હતો જ નહીં.
સેજ પણ નહીં?
બિલકુલ નહીં. કારણ કે એમનો અંતિમ ઉદ્દેશ્ય તો એક જ હતો, ઈશ્વરના મનને સમજવું, એમની યોજનાને સમજવી. તેઓ માનતા હતા કે ઈશ્વરે બે પુસ્તકો લખ્યા છે.
બે પુસ્તકો?
હા, એક છે કુદરતનું પુસ્તક, જેને આપણે વિજ્ઞાન અને ગણિતના નિયમોથી વાંચી શકીએ, અને બીજું છે ઈશ્વરના શબ્દોનું પુસ્તક, એટલે કે બાઇબલ,
જેને ઐતિહાસિક વિશ્લેષણથી સમજી શકાય.
બરાબર. એમનું આખું જીવન આ બંને પુસ્તકોને યોગ્ય રીતે વાંચવાનો અને એના રહસ્યોને ઉકેલવાનો એક ભગીરથ પ્રયાસ હતો. ગુરુત્વાકર્ષણનો નિયમ અને બાઇબલની ભવિષ્યવાણીઓ એમના માટે બંને એક જ શોધના ભાગ હતા.
આ દ્રષ્ટિકોણ તો ન્યૂટનને જોવાની રીત જ બદલી નાખે છે. પણ એમના જીવનમાં હજુ એક ત્રીજું પાસું પણ છે જે એટલું જ આશ્ચર્યજનક છે.
લંડનમાં રોયલ મિન્ટ એટલે કે ટંકશાળના માસ્ટર તરીકેની એમની ભૂમિકા. એકાંતમાં રહેનારા દુનિયાથી અલિપ્ત વૈજ્ઞાનિકને આવી સરકારી નોકરીમાં કેમ રસ પડ્યો હશે?
આ કોઈ શાંત સન્માનજનક પદ નહોતું. એ સમયે ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થા ભયંકર સંકટમાં હતી.
કેમ, શું થયું હતું?
લોકો ચાંદીના સિક્કાઓની કિનારી કાપી લેતા હતા, જેને ક્લિપિંગ કહેવાતું, અને બજારમાં નકલી સિક્કાઓનો રાફડો ફાટ્યો હતો. દેશનું ચલણ એનું મૂલ્ય ગુમાવી રહ્યું હતું. ન્યૂટનને આ સમસ્યા ઉકેલવા માટે વોર્ડન અને પછી માસ્ટર ઓફ ધ મિન્ટ બનાવવામાં આવ્યા, અને એમણે આ કામ એમની આગવી શૈલીમાં કર્યું.
એમની આગવી શૈલી એટલે? મને લાગે છે કે એમાં પણ કંઈક નાટકીય હશે.
તમે કલ્પના પણ નહીં કરી શકો, એમણે આ કામ અત્યંત કઠોરતા, પદ્ધતિસરની કુશળતા અને નિર્દયતાથી કર્યું.
ઓહો, એમણે આખા દેશના જૂના સિક્કા પાછા ખેંચી લીધા અને નવા કિનારી પર ધારીવાળા સિક્કા બનાવવાની એક વિશાળ યોજનાનું નેતૃત્વ કર્યું, જેથી ક્લિપિંગ અટકી જાય.
આ તો વ્યવસ્થાપનનું કામ થયું.
પણ વાત અહીં પૂરી નથી થતી. એમણે જાતે જાસૂસોનું એક નેટવર્ક ઊભું કર્યું. વેશપલટો કરીને લંડનના અંડરવર્લ્ડના દારૂના અડ્ડાઓમાં અને ગુપ્ત જગ્યાઓમાં ફરીને માહિતી એકઠી કરી.
શું વાત કરો છો! એટલે જે મગજ ગ્રહોની ગતિની ગણતરી કરતું હતું, એ જ મગજ લંડનની ગલીઓમાં જાસૂસીનું નેટવર્ક પણ ચલાવી રહ્યું હતું?
બિલકુલ. આ તો કોઈ ફિલ્મના પાત્ર જેવું લાગે છે.
સાચી વાત છે.
અને એ માત્ર માહિતી એકઠી નહોતા કરતા, એમણે 20થી વધુ કુખ્યાત ગુનેગારો પર જાતે કેસ ચલાવ્યો અને એમને ફાંસીના માચડે લટકાવ્યા. એમનો સૌથી મોટો શિકાર હતો વિલિયમ ચેલોનર, જે એક અત્યંત ચાલાક નકલી સિક્કા બનાવનારો હતો,
ન્યૂટને વર્ષો સુધી એનો પીછો કર્યો અને અંતે એને ફાંસી અપાવીને જ રહ્યા.
ખરેખર એક જ વ્યક્તિમાં આટલા બધા વિરોધાભાસ, અને આ જ કઠોરતા કદાચ એમના વૈજ્ઞાનિક સંબંધોમાં પણ દેખાઈ હશે. રોબર્ટ હુક અને ગોટફ્રાઇડ લિબનીઝ સાથેના એમના ઝઘડા તો કુખ્યાત છે.
હા, ન્યૂટન ટીકા બિલકુલ સહન કરી શકતા ન હતા. અત્યંત શંકાશીલ અને ઝઘડાળુ સ્વભાવના હતા. રોબર્ટ હુક સાથે તો દાયકાઓ સુધી વિવાદ ચાલ્યો, પણ સૌથી કુખ્યાત ઝઘડો જર્મન ગણિતશાસ્ત્રી લિબનીઝ સાથે કેલ્ક્યુલસની શોધના શ્રેય માટે થયો.
પણ સત્ય શું હતું?
સત્ય એ હતું કે બંનેએ સ્વતંત્ર રીતે એની શોધ કરી હતી, પણ ન્યૂટને માનવા તૈયાર જ નહોતા કે કોઈ બીજું પણ આટલું બુદ્ધિશાળી હોઈ શકે છે.
અને એમણે પોતાની સત્તાનો ઉપયોગ પણ કર્યો ખરું ને?
હા, એમણે રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે પોતાની સત્તાનો પૂરેપૂરો દુરુપયોગ કર્યો. એમણે એક કમિટી બનાવી જેણે લિબનીઝ પર સાહિત્યિક ચોરીનો આરોપ લગાવતો રિપોર્ટ પસાર કર્યો. અને સૌથી શરમજનક વાત એ હતી કે આ રિપોર્ટ ગુપ્ત રીતે ન્યૂટને પોતે જ લખ્યો હતો.
શું?
હા, એમણે લિબનીઝની પ્રતિષ્ઠાને નષ્ટ કરવા માટે કોઈ કસર છોડી ન હતી. આ ઘટનાઓ એમના વ્યક્તિત્વની એક અત્યંત અંધારી અને બદલો લેવાની ભાવનાવાળી બાજુ દર્શાવે છે.
તો આ બધી વાતોને જોડીએ તો એક વાત સ્પષ્ટ છે, આપણે જે સરળ વૈજ્ઞાનિકની છબીથી શરૂઆત કરી હતી ત્યાંથી આપણે એક અત્યંત જટિલ, ઊંડા ધાર્મિક, ગુપ્ત વિદ્યાના અભ્યાસુ, કડક પ્રશાસક અને ઝઘડાળુ વ્યક્તિ સુધી પહોંચ્યા છીએ. ઇલિફના પુસ્તકના આધારે મળેલા સ્ત્રોતોનો સાર શું છે?
મુખ્ય ત્રણ સંદેશા છે. પહેલો, ન્યૂટનના વિચારોમાં એકતા હતી. વિજ્ઞાન, ધર્મ અને રસાયણવિદ્યા એમના માટે અલગ ન હતા, પણ એક જ દિવ્ય સત્યને પામવાના માર્ગ હતા.
બરાબર.
બીજો, વાસ્તવિક વ્યક્તિ અને દંતકથા વચ્ચે મોટો તફાવત છે. ન્યૂટન કોઈ દેવતા ન હતા, એક જટિલ, ગુસ્સાવાળા, શંકાશીલ માનવી હતા. અને ત્રીજો, જે ખૂબ મહત્વનો છે, તે એ કે ન્યૂટનનો ઈશ્વર ઘડિયાળ બનાવીને દૂર જતો રહેનાર ઈશ્વર નહોતો,
પણ બ્રહ્માંડમાં સતત સક્રિય રહેનાર શક્તિ હતો.
બરાબર. એમના મતે તો ગુરુત્વાકર્ષણ એ ઈશ્વરની ઈચ્છાનું જ પ્રત્યક્ષ પરિણામ હતું.
તો આજના સમયમાં આ 17મી સદીના મહાનુભાવના જીવનમાંથી શું શીખી શકાય? એમનું જીવન આજે કઈ રીતે પ્રાસંગિક છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો શીખી શકાય છે. પહેલું, આંતરશાખાકીય વિચારસરણીનું મહત્વ. ન્યૂટને જ્ઞાનને વિજ્ઞાન, ધર્મ કે કળા જેવા ખાનામાં વહેંચ્યું નહોતું.
આજે જ્યારે આપણી સામે જટિલ સમસ્યાઓ છે ત્યારે ફક્ત એક જ ક્ષેત્રના જ્ઞાનથી ઉકેલ નથી મળતો.
બિલકુલ. અલગ અલગ ક્ષેત્રોને જોડવાથી જ નવીનતા આવે છે.
અને બીજું જે મને લાગે છે કે આજના ડિજિટલ યુગમાં સૌથી વધુ જરૂરી છે, ઊંડી એકાગ્રતા.
એકદમ સાચું. આજના વિક્ષેપોના યુગમાં ન્યૂટનની વર્ષો સુધી એક જ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અદ્ભુત છે. કલાકો સુધી, દિવસો સુધી બધું ભૂલીને ફક્ત એક જ વિચારમાં ડૂબી જવાની શક્તિ,
જેને આજે આપણે ડીપ વર્ક કહીએ છીએ.
હા, તેના તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા. અને ત્રીજું અને સૌથી અગત્યનું, મૂળભૂત ધારણાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત,
પછી ભલે તે વૈજ્ઞાનિક હોય કે ધાર્મિક.
હા, ન્યૂટને સદીઓથી ચાલી આવતી એરિસ્ટોટલની ભૌતિક શાસ્ત્રની માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા. એમણે ચર્ચ દ્વારા સ્થાપિત ધાર્મિક માન્યતાઓ પર ગુપ્ત રીતે સવાલ ઉઠાવ્યા. આ શીખવે છે કે આપણે પણ પ્રચલિત જ્ઞાનને જેમનું તેમ સ્વીકારવાને બદલે તેની ચકાસણી કરવી જોઈએ.
ખૂબ જ સરસ. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ. ન્યૂટને કુદરત અને ધર્મગ્રંથને એક જ દિવ્ય લેખક દ્વારા લખાયેલા બે પુસ્તકો તરીકે જોયા. આજના વિશ્વમાં જ્યાં વિજ્ઞાન, કળા અને ધર્મ જેવા ક્ષેત્રો એકબીજાથી તદ્દન અલગ અને ક્યારેક વિરોધી પણ માનવામાં આવે છે, ત્યારે આપણે વિચારવું રહ્યું કે કદાચ આપણે પણ કોઈ મોટા સત્યને સમજવા માટે આવા કોઈ સંભવિત જોડાણને નજરઅંદાજ તો નથી કરી રહ્યા.
અને આ વિચારને સમાપ્ત કરવા માટે ઇલિફના પુસ્તકનું અંતિમ તારણ ખૂબ જ સચોટ છે. તેઓ કહે છે કે ન્યૂટનને કદાચ આધુનિક યુગના પ્રથમ વૈજ્ઞાનિક કહેવા કરતાં એમને પ્રાકૃતિક તત્વચિંતકોની મહાન પરંપરાના છેલ્લા અને સૌથી મહાન વ્યક્તિ કહેવા વધુ યોગ્ય રહેશે.
નેચરલ ફિલોસોફર્સ.
હા, એક એવી વ્યક્તિએ જેણે સમગ્ર બ્રહ્માંડને ભૌતિક અને આધ્યાત્મિક એકીકૃત દ્રષ્ટિથી જોવાનો અંતિમ અને સૌથી ભવ્ય પ્રયાસ કર્યો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રે ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.